હવે આપણે વાંચીએ અમદાવાદનું બીજું વચન. જોકે ભક્તો, પહેલું બીજું ત્રીજું આ ત્રણ વચનમાં તો આપણે ઘણી ફેરી સાંભળ્યા હોય એટલે થોડી ઘણી ખબર હોય, પણ ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું એ વચનમાં જ્યારે તમે સાંભળશો ત્યારે એમ લાગશે કે મળી આ વાત તો કંઈક જુદી જ છે. હા, પણ એ વચનામૃત જ્યારે આવશે ત્યારે આના ઉપર આપણે વિવરણ કરશું. અત્યારે આપણે બીજું વચનામૃત પણ વાંચીએ, કારણ કે બે વાંચવાના છે ને આપણે. તમે બધા તૈયાર છો ને પાછા? હા, તો ભલે. જો એમાં એવું છે, બહુ ઊંડાણભરી વાત જ્યારે આવે ને માણસ સ્થિર ક્યારે થઈ જાય? અતિ ઊંડાણભરી વાત આવે ને ત્યારે માણસ સ્થિર થઈ જાય, અથવા તો કાંઈ ન સમજાય ને ત્યારે સ્થિર થઈ જાય. તમે બધા સ્થિર થઈ ગયા છો, તે ઊંડાણ ભરી વાત છે એટલે સ્થિર થઈ ગયા છો, કશું સમજાવતું નહીં એટલે સ્થિર થઈ ગયા. સમજાય છે? તો સારું લ્યો. એટલે તમને ખબર, અમે બે કથા કાયમ આમ જ રાખી, પુરુષોત્તમ પ્રકાશ પછી વચનામૃત, કારણ કે તમે થોડા તાજા માજા થઈ ગયા હો, મન થોડું ફ્રેશ થઈ ગયું હોય, પછી જ વચનામૃત ચરિત્રના માધ્યમથી મન ફ્રેશ થાય, પછી જ વચનામૃત રૂપી જ્ઞાન જીવમાં ઉતરે એમ છે. પુરુષોત્તમ પ્રકાશ એટલું તો જરૂર કરે, તમે ગમીને આટા મારતા ને તમને બોલાય આવે, એમાં સમજાય છે તમને? વાડીએ ગયા હોવ, ખેતરે ગયા હોવ, ધંધે ગયા હોવ, દાણા પલાળતા હોવ, એનાથી બધી જ ઉપાડી આવે. અને પછી ભક્તો એવા હૃદયની અંદર જ વચનનું જ્ઞાન ઉતરે છે. હવે આપણે બીજું વચનમત વાંચીએ. સંવત 1882 ફાગણ સુધી એકાદશી સભા યાદ રાખવાની છે ને પાછી. તે દિવસે સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી અમદાવાદ મધ્ય શ્રી નરનારાયણના મંદિર આગળ વિધિને વિશે પાઠ ઉપર ગાદી તકિયા નખાવીને બિરાજમાન હતા, ને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઉઠી હતી, ને મસ્તકને વિશે ગુલાબી રંગનો ફેટો બાંધ્યો હતો, ને તે પાગને વિશે ગુલાબના પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા, ને કાનને ઉપર ગુલાબના બે ગુચ્છ ખુશ્યા હતા, ને કંઠને વિશે ના હાર પહેર્યા હતા, ને બે ભુજાને વિશે ગુલાબના બાજુબંધ બાંધ્યા હતા, ને બે હાથને વિશે ગુલાબના પુષ્પના ગજરા પહેર્યા હતા. એવી રીતે સર્વે અંગમાં ગુલાબના પુષ્પે ગરકાવ થયા થકા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા વરાઈને બેઠી હતી. કયો રાજુભાઈ, કોણ કહેશે બીજા? કયો શાંતિભાઈ? ફાગણ સુધી એકાદશી વર્ષ 1882 નરનારાયણ દેવના મંદિરના આગળ મહારાજ બિરાજમાન હતા, વેદી ઉપર ગુલાબના હાર હતા. ફાગણ મહિનો છે ને, ગુલાબ બહુ થયા છે, બધો ગુલાબ ગુલાબ ને ગુલાબ જ હતા. પછી શ્રી મહારાજ સર્વ પરમંશ પ્રત્યે બોલ્યા, જે એક પ્રશ્ન પૂછું છું. જે એક પરમેશ્વરનો ભક્ત છે તે તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ થકી પર વર્તે છે, ને મલિન રજ તમને મલિન સત્વ તેનો ત્યાગ કરીને શુદ્ધ સત્વમાં વર્તે છે, ને એવો થકો પરમેશ્વરને ભજે છે. અને બીજો જે ભક્ત છે તે તો ત્રિગુણાત્મક વર્તે છે, ને પરમેશ્વરની વિશે તો અતિશય પ્રતિયુક્ત વર્તે છે. એ બે ભક્તમાં કયો ભક્ત શ્રેષ્ઠ છે? એટલે સંત મંડળે તો એમ કહ્યું, જે ભગવાન વિશે પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો, ભગવાનના ભક્તને ભગવાનની સ્થિતિ, ભગવાનના ભક્તની સ્થિતિને ઓળખવી બહુ ગહન છે. મહારાજ કેવો સરસ પ્રશ્ન કર્યો. મહારાજ કે એક ભક્ત એવો છે, રજોગુણ તમોગુણ ત્રણેય ગુણ થકી પર શુદ્ધ સત્વગુણાત્મક વર્તે છે, અને બીજો ભક્ત ગુણમય વર્તે છે, રજોગુણ તમોગુણના વેગ આવે છે, પણ ભગવાનમાં પ્રીતિ બહુ સારી છે. કોણ શ્રેષ્ઠ છે? સંતો કે મહારાજ પ્રીતિવાળો શ્રેષ્ઠ છે. પહેલી વાત તો એ બરાબર સમજો. મહારાજ એમ કે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ દેહ થકી પર વર્તે, અને મલિન રજ તમ મલિન સત્વ તેનો ત્યાગ અને શુદ્ધ સત્વાત્મક વર્તે છે. એટલે મલિનતાનો બધાનો ત્યાગ કરે, સ્થૂળ સૂક્ષ્મ કારણ ત્રણ દેહમાંથી, એકી દેહમાં ત્રણ દેહ છો આપણે, એકને ઓળખીએ છીએ, આ સ્થૂળ દેહ, આ દેખાઈ. બીજું સૂક્ષ્મદેહ, સૂક્ષ્મદેહ એટલે સંકલ્પ વિકલ્પ કરી રહ્યો છે ને એ સૂક્ષ્મદેહ, અંદર બેઠા બેઠા હખ નથી લેવા દેતો ને એ સૂક્ષ્મદેહ. અને ત્રીજો દેહ કારણ દેહ, કારણ માને વાસના, જે વાસનાને અવલંબન કરીને માણસ જન્મ ધારણ કરે છે. વાસના મજબૂત હોય તો માણસને ભૂત્યની પણ અપાવે છે. વાસના જો રહી જાય તો જીવાત્મા ભૂત યોનિને પામે છે, પશુ પક્ષી યોનિને પામે છે, એ બધાનું કારણ વાસના છે. એટલે ત્રણ દેહમાં કારણ દેહ બધા કરતા ભયંકર છે. કારણ દેહને અવલંબન કરી સ્થૂળ અને સૂક્ષ્મ દેહ અસ્તિત્વમાં આવે છે. પણ મારણ કે મારે ત્રણ દેહથી કી પરવર્તે છે, વાસના એ નથી. અને મલિન રજ તમ અને સત્વગુણ એના થકી પણ પરવર્તે શુદ્ધ સત માને. અહીંયા શુદ્ધ સત્વાત્મક એટલે ભક્તો સત્વગુણની સમજો તો ત્રણ દેહની બહાર વર્તાય નહીં, પણ નિર્ગુણ સ્થિતિને પામી ગયેલો ભગવાનનો ભક્ત છે. અને બીજો રજોગુણ તમોગુણ એની અંદર વર્તે છે, માને જરાક વાત થાય તો તમોગુણ વ્યાપી જાય, ખીજાઈ જાય, અને જરા ખારા પદાર્થને જોવે એટલે મન તરત એમાં લેવાય. દાખલા તરીકે આ શિબિરમાં આપણે આવ્યા, નક્કી કર્યું શિબિર સાંભળ્યા પછી કે હવે બહારનું ખાવું નહીં. ભગત બહુ હારો, હા, કથા સાંભળતા સાંભળતા, કીર્તન સાંભળતા સાંભળતા આંખીઓમાંથી પ્રેમનો અશ્રુ વયા જાય છે, અને નહીં લઈ લીધું કે હવે બહારની વસ્તુ ખાવી નહીં. અને અઠવાડિયું થયું ને એમાં બરાબર જૂનાગઢ ગયો અને બરાબર થોડુંક મોડું થઈ ગયું બજારમાં, અને ભૂખ કકડીને લાગી, અને બજારમાં હાલ્યો જતો હતો, અને દુકાન જોઈ ગયો, હોટલ જોઈ ગયો, સમજાય તમને? અને મને એમ કહે કે તે જરા ખાઈ લે. અરે પણ સ્વામી પાસે નિયમ લીધું છે ને, નિયમ તો લીધું પણ ભૂખ કેવી લાગી છે, અને ખાઈ લઈશ, બીજો એવો ભગત છે, સમજાય તમને? વેસન છોડ્યું ને પાછો એમાં લેવા જ એવો ભગત છે. પ્રીતિ ઘણી છે પણ સ્થિતિ આવી છે, કોણ શ્રેષ્ઠ છે? તો મારા સંતો કે મહારાજ ભલે બાયનું ખાઈ લે પણ પ્રેમ તો છે ને ભગવાન, એ શ્રેષ્ઠ છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, એક તો નાહ ધોઈને પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે મહારાજ, એમ આ જે દ્રષ્ટાંત આપ્યું ને એમ આ પડી જવા આપ્યું. અને એક તો મળમૂત્ર ભર્યો થકો ભગવાનની પૂજા કરશે, બેમાં કયો શ્રેષ્ઠ છે તમે શું કહો છો? એક નાય ધોઈને પવિત્ર બની પૂજા કરે, એક તો કાંઈ નાયા ધોઈ એમને બે જાય પૂજા, કોણ શ્રેષ્ઠ છે? તો સહજ વાત છે, નાય ધોઈને પૂજા બે એ શ્રેષ્ઠ છે. ત્યારે મુનિમંડળે કહ્યું છે પવિત્ર થઈને ભગવાનની પૂજા કરે તે શ્રેષ્ઠ છે. બે ઉપર આપણે પ્રશ્ન પૂછી નાખ્યા મારે. ઉત્તર હજી મહારાજે કર્યો નથી, સંતોએ કર્યો, પણ મહારાજે એક આપણે ઓલું મારી દીધું અહીંયા બોર્ડ, મોબાઈલ લાવવા અને લાવવા તો સ્વિચ ઓફ રાખવા, વાઇબ્રેશન નહીં હોય ને તો પાછું તમારા મનમાં વાઇબ્રેશન ચાલુ ને ચાલુ રહે. પાછું મોબાઈલની સ્વિચો બંધ જ રાખવી કાયમ માટે, કારણ કે એકવાર મોબાઈલ આવે ને તો એક નહીં ને પચાસ ખળભળાટ કરે, એના કેટલા કરાવે, મહાન મહેનત કરી 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 અને પેસુટી ઠેકાણ લાવ્યો હોય, આ બધા પેસુટી ખાઈ ગયેલા બેઠા નથી બેઠા, શું કહે, કેટલા દાખલા આમ આમ ધક્કો મારીને આમ ધક્કો મારી આમ માન ઠેકાણ આવ્યું હોય, પછી એને કહે તારે થોડા દી ધ્યાન રાખવું એમ, પણ તોય મળો લઈને પા હાલતા ધ્યાન ન કરે, લઈને રોદામાં પગ પડે અને છટકી જાય, એ માણ મહેનત કરી કરીને ઠેકાણ લાવે એમાં કાંઈ મોબાઈલની રિંગ વાગે એટલે બધાને છટકી જાય પછી, એટલે મોબાઈલ આપણે બંધ રાખો. બહુ સર બે ઉપર આપણે પ્રશ્નો જ આવ્યા, કારણ કે પહેલા પ્રશ્ન પછી બીજો પ્રશ્નની ઉપસ્થિતિ થવાની શક્યતા નહોતી, પણ મહારાજના કહેવાનો અંતરનો અભિપ્રાય સંતો સમજી શક્યા નહીં એટલે મહારાજે બીજી વાત કરી. જો પહેલા પ્રશ્નમાં જ સંતોએ બરાબર ઉત્તર આપી દીધો ત્રણ ગુણ થકી પરવર્તે એ જ ભક્ત શ્રેષ્ઠ ને, તો બીજો પ્રશ્ન આવત જ નહીં. પણ સંતો થપ ખાઈ ગયા, પ્રેમમાં ખેંચાઈ ગયા. અને ભક્તો આ લોકની અંદર પણ પ્રેમી ભક્તની બહુ મોટી મહત્વતા ગણાય. લો કથામાં બેઠો ને આંખ્યો આહોડા વહી જતો હોય, ભગવાનની પાસે મૂર્તિ આમે ઉભો ઉભો કીર્તન બોલતો હોય ને આંખ્યો આહોડા વહી જતા હોય, એના બધા બહુ સારો ભગત, બહુ સારો ભગત કે નિયમ ભલે એક ન પાડે તોય બધા બહુ સારો કે સહજ જ પ્રેમ છે ને એ રૂપક છે, બધાને બહુ શોભાડે. પણ ભગવાનના ભક્તો યાદ રાખજો, એકલા પ્રેમનું રૂપ છે એ દેશકાળમાં હરખું રહી શકતું નથી. ધર્મ વિનાનો પ્રેમ ધર્મ વિનાની ભક્તિ ટકી શકતી નથી. એટલા માટે મહારાજ કહે ધર્મેન રહિતા કૃષ્ણ ભક્તિ કાર્યાન સર્વથા. મારો આશ્રિત ધર્મ વિનાની ભક્તિ ક્યારેય ન કરે. અને ભગવાનના ભક્તો યાદ રાખજો, પહેલા વચનામૃતને સપોર્ટ મહારાજ કરવા માંગે છે. મહારાજ કે ત્રણ ગુણ થકી પર જ્યાં સુધી જીવ નથી થયો ત્યાં સુધી એનામાંથી બહુ મોટો ભય છે, અને ત્રણ ગુણ થકી પર ધ્યાનની સ્થિતિ પ્રાપ્ત કર્યા સિવાય ભક્ત થઈ પણ શકતો નથી. મહારાજ કે નાય ધોઈને પૂજા કરે એને તમે શ્રેષ્ઠ કહો છો ને, અને ત્રણ બીજી બાજુ તમે ત્રણ ગુણ યુક્ત વર્તે છે એને સૃષ્ટિ કહેવાય, બે તો ક્રોસ થાય છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે માયક ઉપાધિને તજીને ભગવાનને ભજે છે તેને તો તમે ન્યૂન કહો છો, ને જે માયક ઉપાધિએ સહિત થોકો પરમેશ્વરને વિશે પ્રતિવાન છે તેને શ્રેષ્ઠ કહો. તે એ કેવી રીતે શ્રેષ્ઠ છે? મહારાજ કેટલી સરસ વાત કરી, મારે કે ત્રણ ગુણ યુક્ત વર્તે છે એને તમે શ્રેષ્ઠ કહો છો. માને ખાલી પ્રેમ છે પણ નિયમ તો એકે નથી, અથવા તો હજી રજોગુણ તમોગુણના વેગમાં ખેંચાય જાય એને તમે શ્રેષ્ઠ કહો, આમ કેમ કહો છો? જો કે ભક્તો, આ લોકની અંદર એ પણ પ્રેમવાળો શ્રેષ્ઠ દેખાય, સ્થિતિ પામેલા ભક્તને તો કોક જ ઓળખી શકે, હારા હારા ન ઓળખી શકે. તમે યાદ કરો, મારા દાદાના દરબારમાં બેઠા હતા અને પર્વતભાઈ આવ્યા. હવે જરાક કપડાં ગંદા હશે એટલે ખેતીનું કામ કરે, જરાક મેલા હશે એટલે કપડાની અંદર જરાક ગંધ આવતી હતી, અને મોટા મોટા ભક્તો બધા બેઠેલા ને ધોળા લુગડાવાળા, આમ એક બાજુ મીડિયા આટવા. મહારાજ કેમ એક બાજુ મીડિયા આટવા? મહારાજ કે, મહારાજ આ પર્વતભાઈના કપડામાંથી ગંધ આવે છે. ત્યારે મહારાજ કે ભલા માણા તમે પર્વતભાઈને ઓળખી ન શક્યા, એના કપડાં તમને દેખાણા? કપડાં ક્યારે દેખાણા છે? ત્રણ ગુણની અંદર વર્તતા હશે, પર વર્તતા હોય તો કપડાં દેખાય, નહીં તો એને પર્વતભાઈ જ દેખાય. પર્વતભાઈની અંદર એની અંદર બેઠેલો આત્મા જ દેખાય, સમજાય? એને આત્માનો ઓજસ જ દેખાય, પણ એને પર્વતભાઈ નો દેખાડો, આત્મા નો દેખાડો, કપડાં જ દેખાણા. મહારાજ કે ભલામાણા તમને પર્વતભાઈના કપડાં જ દેખાણા, એની ગંધ જ તમને આવી. સાંભળો, તમે એક બાજુ હટવા માંડ્યા છો, પણ જે દાડે પર્વતભાઈના કપડાની ગંધ તમને અડશે ને તે દાડે તમારી ગંધ જાહે. તમને કામ ક્રોધ લોભાદિકની જે ગંધ છે, એ ગંધ તો જે દાડે પર્વતભાઈના કપડાની ગંધ તમને અડશે તે દાડે જાશે, પર્વતભાઈ તો મારા મહાન એકાંતિક મુક્તરાજ છે. અને ભક્તો, આજે પણ એવા ભગવાન એકાંતિક સંતો ભક્તો હોય કે જેના સ્પર્શ માત્રથી પાપ બળીને નાશ પામી જાય, પણ સામાન્ય જીવ ઓળખી શકે નહીં. માટે મહારાજ વડતલના 11મા વચનમાં લખ્યું કે ભક્તને ઓળખવા માટે પોતાએ સ્થિતિ પ્રાપ્ત કરવી પડશે, ભક્ત થવું પડશે. ભક્ત થાય તો જ ભક્તને ઓળખી શકે, નહીં તો ઓળખી શકે નહીં. મહારાજ કે ત્રણ ગુણ થકી પર વર્તે એ શ્રેષ્ઠ હોવો જોઈએ, એને બદલે તમે ત્રણ ગુણની અંદર વર્તે એને કેમ શ્રેષ્ઠ કહો છો? તો એ કેવી રીતે શ્રેષ્ઠ છે? પછી એ પ્રશ્નનું કોઈથી સમાધાન ન થયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ગીતામાં ચાર પ્રકારના ભક્ત કયા છે તેમાં જ્ઞાનીને જ ભગવાનનો આત્મા કયો છે. જ્ઞાનીને જ ભગવાનનો આત્મા કયો છે? જ્ઞાની કહેવાય કોને? તમે શું કહો છો? જ્ઞાનીને શ્રેષ્ઠ કહેતો. આપણે જ્ઞાની કોને કહીએ? બે પાંચ દસ વચનમૂત આવડતા હોય, 10-20 કીર્તનો આવડતા હોય, અને કદાચ રામાયણ કે એની ચોપાઈ 5-10 આવડતી હોય, સત્સંગીના 5-10 શ્લોક કંઠસ્થ થઈ ગયા, આપણે કે આ તો ભાઈ બહુ મોટા જ્ઞાની છે. પણ એ વાચ્યાર્થ જ્ઞાન છે. મહારાજ એ જ્ઞાનને સ્વીકારવા તૈયાર નથી. જ્ઞાની તો તેને ગણીએ જેને હરિમૂર્તિનું જ્ઞાન છે, જેને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ બંધાય અને જગતમાંથી વિરક્તિ પ્રગટે, એને સાચો જ્ઞાની કહેવાય. મહારાજ કે માટે અમે જ્ઞાનીને સર્વ કરતા શ્રેષ્ઠ કીધું. ચાર પ્રકારના ભક્ત બતાવ્યા. ચાર કયા ભક્ત છે ખબર તમને? કોને આવડે છે? કયો ભગત? લો, નામ આપો. એક નથી આવડતું. ત્રણ સુધી પહોંચ્યા ભગત ખરું કહેવાય. બીજા કોઈ ચાર સુધી પહોંચે એમ ખરા? કોઈ પહોંચશે? આજે વીડિયો વાળા ભગત ઉભા થયા, જો કોઈ ઉછી આંગળી કરે તો વિડીયો એના પર ઠપ કરો એમ. બોલો, લ્યો દીવા જેવો, મશાલ જેવો, વીજળી જેવો, દવાનળ અગ્નિ જેવો. આમાં જ્ઞાની કયો? અહીંયા મહારાજ બીજા ચાર પ્રકારના ભક્તો કહેવામાં, એ ચાર બરાબર છે. બીજા કોઈને કહેવું છે? બીજા કોઈને કહેવું છે? પાર્ષદોમાં કયો? નીલકંઠ. આર્થ, બીજો અર્થાર્થુ, જિજ્ઞાસુ અને જ્ઞાની. આર્થ, આર્તુ, આર્તુ અર્થાર્થી, યાદ રાખજો. કાલ બપોર વિશે આવો ને તમે, ત્યારે પેન ને નોટ લેતા આવજો, નાની ડાયરીઓ લેતા આવી, સમજાય છે તમને? ધર્મેશભાઈ, નાની ડાયરી, કારણ કે ક્યારે એ આવશે, બે ચાર વસ્તુ એ આવશે, તમને લખવાનું મન થાય. આર્તુ અર્થાર્થી, જિજ્ઞાસુ અને જ્ઞાની. આરતું કોને કહેવાય? તો કે જન્મ મરણના દુઃખથી થાકી ગયો છે, જેથી કરીને એમાં બહાર નીકળવા માટે ભગવાનને પ્રાર્થના કરે અને કહેવાય આરતું. અર્થાર્થી, જોકે જગતમાં અર્થાર્થી એટલે આપણે અર્થ એવો ઘટાડીએ કે જગતમાં આરતું એટલે દુઃખી છે અને શરીર માંદું એને આરતું કહે, પણ આ તો આધ્યાત્મિક વિષય છે. એટલે અહીંયા જે આરતું છે જન્મ મરણના ચક્કરમાં થાકી ગયો છે ને ભગવાનને આરતું કહેવાય. અર્થાર્થી, જગતની દ્રષ્ટિએ અર્થાર્થીનો અર્થ એવો થાય કે ધન આદિ પ્રાપ્ત કરવા માટે ભજન કરે છે એને અર્થાર્થી કહેવાય, પણ અહીંયા એવો અર્થાર્થી ન આવે, પણ અહીંયા ઐશ્વર્ય આદિકની ઈચ્છા રાખે છે એને કહેવાય અર્થાર્થી. અને ત્રીજો કયો આવ્યો? જિજ્ઞાસુ. જિજ્ઞાસુ એટલે જાણવાની ઈચ્છા, જગતમાં પદાર્થ જાણવાની ઈચ્છા રાખે એને જિજ્ઞાસુ કહેવાય, પણ અહીંયા જિજ્ઞાસુ એટલે ભગવાનના વિધવિધ ધામ આદિકને જાણવાની ઈચ્છા રાખે, ભગવાન ઐશ્વર્ય કેવા હોય કેવા હોય કેવા હોય એવું જાણવાની ઈચ્છા રાખે એને કહેવાય જિજ્ઞાસુ. અને ચોથો જ્ઞાની, સર્વ કરતા શ્રેષ્ઠ. જ્ઞાની ભગવાનને જન્મ મરણના ફંદમાંથી બહાર નીકળવા પ્રાર્થના નથી કરતો, એને કોઈ ઐશ્વર્યની ઈચ્છા પણ નથી, એને હવે કાંઈ જાણવાની ઈચ્છા પણ નથી, એના મનમાં આ પડી ગઈ છે જે કાંઈ જાણવા જોગ છે પોતે આ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ છે, એના સિવાય બીજું કશું જાણવા જોગ નથી, બીજું પામવા જોગ નથી અને બીજું કશું જ લેવા જેવું નથી એમ મનાતા જેનું મન એક ભગવાનમાં જ લાગી રહ્યું છે એને આ કહેવાય જ્ઞાની. મહારાજ કેવો, જ્ઞાની જ બધાના કરતા શ્રેષ્ઠ છે. અને એવા જ્ઞાનીને ભગવાને પોતાનો આત્મ કીધો છે, માટે જે માયક ઉપાધિને તજીને બ્રહ્મરૂપ થઈને ભગવાનને ભજે તે ભક્ત શ્રેષ્ઠ છે. શા માટે જે નિત્ય પ્રલય જે સુષુપ્તિ ને નિમિત પ્રલય જે બ્રહ્માની સુષુપ્તિ ને પ્રાકૃત પ્રલય જે પ્રકૃતિનું કાર્ય સર્વે પ્રકૃતિને વિશે લીન થઈ જાય અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેમાં તો પ્રકૃતિ પર્યંત સર્વે બ્રહ્મના પ્રકાશને વિશે લીન થઈ જાય છે, અને નિત્ય પ્રલયમાં જીવની ઉપાધિ લીન થઈ જાય છે ને નિમિત્ત પ્રલયમાં ઈશ્વરની ઉપાધિ લીન થઈ જાય છે ને પ્રાકૃત પ્રલયમાં પુરુષની ઉપાધિ સર્વે લીન થઈ જાય છે, પણ જ્યારે સૃષ્ટિ સર્જાય છે ત્યારે ત્રણેયને પોતપોતે ઉપાધિ વળગે છે અને આત્યંતિક પ્રલય જે જ્ઞાન પ્રલય તેણે કરીને જેણે માયક ઉપાધિનો ત્યાગ કર્યો તેને તો પાછી કોઈ કાળે માયક ઉપાધિ વળગતી નથી, અને જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકો દેહ ધરે છે, પણ કાળ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો, માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે શ્રેષ્ઠ છે. અને આ વાર્તા તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણ યુક્ત છે તેને સમજાય છે. મહારાજ કે જ્ઞાની શું કામ શ્રેષ્ઠ છે? તો મહારાજ કે ચાર પ્રકારના જે પ્રલય છે, ચાર પ્રકારના કયા કયા પ્રલય? કોણ કહેશે ચાર પ્રકારના પ્રલય? નિત્ય પ્રલય, બીજું નૈમિતિક પ્રલય, પ્રાકૃત પ્રલય અને ચોથું આત્યંતિક પ્રલય. સમજો બહુ જ્ઞાન મજા આવે એવો વિષય છે. નિત્ય પ્રલય કોને કહેવાય? તો યાદ રાખજો, નિત્ય એટલે કાયમ, ક્ષણે 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 જે ફેરફાર થાય છે એ નિત્ય પ્રલય છે. નિત્ય પ્રલય સતત ચાલુ જ હોય. દાખલા તરીકે આ ફૂલ છે, ફૂલ સરસ દેખાય છે, બરાબર છે, પણ ધીમે 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 કરતા સાંજ થાય ને તો સંભળાઈ જશે, આપણે દેખાતું નથી ને સંભળાઈ જશે. એ કેને અવલંબને થયું? તો કે નિત્ય પ્રલયને અવલંબને કરી. એની અંદર ક્ષણે ક્ષણે ફેરફાર સંવિત ચાલું 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 પડ્યો હતો એ નિત્ય પ્રલયને અવલંબન કરીને હતો. એથી બીજું દ્રષ્ટાંત આપું તો, એક દાડો હાવ નાનકડા બે વર્ષના હતા અને બધા ખોળામ લઈને બેહારી રમાડતા હતા, ઉછાળતા હતા, આનંદ કિલોલ કરતા હતા અને કાળા ભમ્મર જેવા વાળ હતા અને ખબર ન પડે ને ધોળા છેતર જેવા થઈ ગયા ને 80 વર્ષના થઈ ગયા. હવે ખોળામાં બેહવાની ક્યાં વાત કહો, પડખે બેસી તોય કોઈ રાજી થતું નથી. આ કાળામાં જે ધોળા થયા છે એક દિવસે થઈ ગયા, યાદ રહ્યું ક્યાં દિવસે થયા? આ કાળામાંથી ધોળા જે થયા એ પ્રક્રિયા સતત ચાલુ ને ચાલુ જ હતી, આપણને ભલે ન જ દેખાતી, એ ચાલુ ને ચાલુ જે પ્રક્રિયા હતી આખી કાળામાં ધોળામાં જે પરિણમી ગઈ એ નિત્ય પ્રલયને અવલંબન કરીને પરિણમી ગઈ, ખબર પડે યા તો ન પડે. ઘણી ક્રિયા ભક્તો એવી હોય, ઘટના ઘટતી હોય પણ આપણને ખબર ન પડે, આપણે મનમાં થાય એમ કેમ થાય. તો તમે બધા ઘડિયાળના અનુભવી છો ને, કલાકનો કાંટો જોયો, તેમાં જોયો કે નથી જોયો? તમને હાલ તો દેખાણો, હે હાલ તો કલાકનો કાંટો કોઈ દેખાણો, તેમ છતાંય કલાક એક પૂરી થાય તો 12 ઉપરેલો કાંટો એક ઉપર યોજાય છે કે નથી બીજાતો? હે જેમ કલાકનો કાંટો હાલતો નહીં દેખાતા હોય છતાંય ચાલી રહ્યો છે, ખબર ન પડે ને ચાલી રહ્યો છે, એમ આ સૃષ્ટિમાં અનેક ઘટનાઓ ઘટી રહી છે જેની આપણે ખબર પડે યા તો ન પડે, પણ નિત્ય પ્રલયને અવલંબન કરીને ઘટના ઘટી રહી છે. આ નિત્ય પ્રલય, જે નિત્ય પ્રલયની અસર મનુષ્ય માત્રની ઉપર થાય છે, જીવી પ્રાણી માત્રની ઉપર થાય છે, નિત્ય પ્રલયની અસર દેહધારી તમામના ઉપર થાય છે. દેહ જ્યારે ધારણ કરે છે, પછી વૃક્ષ હોય તોય ભલે, વેલી હોય તોય ભલે, ઝાડ હોય તોય ભલે, મનુષ્ય હોય તોય ભલે, પશુ પક્ષી જે કોઈ દેહધારી છે એ બધાના દેહધારીના ઉપર આની અસર થાય છે, એને કહેવાય નિત્ય પ્રલય. બીજો પ્રલય નૈમિતિક પ્રલય. નૈમિતિક પ્રલય એટલે વિરાટ બ્રહ્મા સુવે, માને વિરાટને એક દિવસ પૂર્ણ થાય ને સુવે, એ નિમિત્તે થતો પ્રલય એને કહેવાય નૈમિતિક પ્રલય. નિમિત્ત છે, શું નિમિત્ત? વિરાટ બ્રહ્મ સુવે, એ નિમિત્તે થતો પ્રલય એટલે નૈમિતિક પ્રલય. ભક્તો, આમાં થોડાક આપણે ઊંડા ઉતરવું છે ચાર પ્રકારના પ્રલયમાં, કારણ કે ચાર પ્રકારના પ્રલયને જાણવાથી જ જ્ઞાન થાય છે, અને જ્ઞાની પુરુષ જ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણને ઓળખી શકે છે, સામાન્ય વ્યક્તિ ઓળખી શકતો નથી. નિમિત પ્રલયમાં ઘટના કેવી ઘટે છે? વિરાટ નારાયણ સુવે છે. વિરાટ નારાયણ ક્યારે સુવે? તો કે એને દિવસ પૂર્ણ થાય ત્યારે. એનો એક દિવસ થાય તેમાં આપણા કેટલા વર્ષ જાય? તો કે 4,32,00,000 વર્ષ. કેટલા? આપણા 4,32,00,000 વર્ષ જ્યારે થાય ત્યારે વિરાટનો એક દિવસ પૂર્ણ થાય. વિરાટનો એક દિવસ જ્યારે પૂર્ણ થાય ત્યારે ત્રિલોકીનો નાશ થઈ જાય. આ મૃત્યુલોક, અતળ, વિતળ, સુતળ, તળાતળ, રસાતળ, માતળ, પાતાળ, બોરલોક અને સ્વર્ગલોક, આ 10 લોકનો વિનાશ સર્જાય જાય. અને સાથે સાથે 14 ઇન્દ્રનો નાશ થઈ જાય. 14 ઇન્દ્ર પોતાની ગાદી છોડી દે, 14 મનુનો નાશ થઈ જાય, અને બ્રહ્મા, શંકર, વિષ્ણુ ત્રણેયનો નાશ થઈ જાય ત્યારે વિરાટનો એક દિવસ થાય, નિમિત્ત પ્રલય થાય. ભક્તો, ઘણી ફેરી મહારાજે પ્રથમના 27મા વચનમાં કીધું, મહારાજ કે ભજન તો સૌ કરે છે પણ સમજણમાં ફેર છે. ભજન તો સૌ કરે છે પણ સમજણમાં ફેર છે. મારે કે એવી જ એની સમજણ હોય કે પૂર્વે જે જે ઐશ્વર્ય પ્રતાપ ઘટી ગયા, વર્તમાન કાળમાં જે ઘટે છે, ભવિષ્યમાં જે ઘટશે, એ મને મળ્યા પ્રગટ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ વતે જ ઘટે છે, એની સમજણ ઠીક છે. અને મહારાજ કે એનું જે ભજન કરતો હોય એને જ જ્ઞાની કહેવાય. એનું જ્યાં સુધી ભજન નથી કરતો, જેને કાળ કોળિયો કરી જાય એમ છે, એનું જ ભજન કરીને પોતાની મહત્વતા સમજતો હોય એને જ્ઞાની કેમ કહેવો, એને ડાયો કેમ કહેવો? જો 33 કરોડ દેવતાના લીડર ઇન્દ્ર એ વિરાટના એક દિવસમાં 14 નાશ પામી જતા હોય તો દેવ અને દેવી તો ક્યાં ટકે? અને ઇન્દ્રના લીડર એવા બ્રહ્મા, વિષ્ણુ, શંકર એનો પણ વિરાટના એક દિવસમાં નાશ થઈ જતો હોય તો પછી એની નીચેનો સમાજ તો ટકે જ ક્યાંથી? એનો જો નાશ જ થઈ જવાનો છે તો પછી એનું ભજન કરનારને જ્ઞાની કેવો કેમ? માટે મહારાજ કે એની જ્ઞાની ગણાય નહીં. આ શિબિર આલે છે ને, જોજો પાછા, આ 5-5 દાડા સુધી આટલો દાખલો કર્યા પછી પાછા હમણાં 9 દાડા આવે ને, એમાં ગરબાવાળી કરતા નહીં, અને જો કરો તો અજ્ઞાની, જ્ઞાન નથી. જોકે ભક્તો, એ બધાની અંદર કાંઈ ને કાંઈ સામર્થ્ય છે, એટલે સમાજ એને પૂજે છે, માને છે. પણ યાદ રાખજો, એ 33 કરોડ દેવતાની સામર્થ્ય કરતાં ઇન્દ્રની સામર્થ્ય અનેક ગણી છે, ઇન્દ્રની સામર્થ્ય કરતાં બ્રહ્મા, શંકર, વિષ્ણુની સામર્થ્ય અનેક ગણી છે. પરંતુ એને જો નિમિત્ત પ્રલયમાં કાળ કોળિયો કરી જાય છે તો પછી કાળને આધીન ન બનવું હોય એને કોનું શરણ લેવું જોઈએ? કાળનું જોર જ્યાં ન ચાલે એનું શરણ સ્વીકારવું જોઈએ. નિમિત પ્રલય સમજાણો તમને? વિરાટ બ્રહ્મા સુવે એ નિમિત્તે થતો પ્રલય, એ નિમિત્ત પ્રલય. પછી ત્રીજો પ્રલય કયો? પ્રાકૃત પ્રલય. પ્રાકૃત પ્રલય એટલે પ્રકૃતિથી ઉપજું કાર્ય, મહાપુરુષ અને પ્રકૃતિથી ઉપજું કાર્ય માત્ર પ્રકૃતિમાં લીન પામી જાય, એને કહેવાય પ્રાકૃત પ્રલય. પણ પ્રાકૃત પ્રલય ક્યારે થાય, નિમિત્ત પ્રલય ક્યારે થાય, આપણને ખબર પડી ગઈ. પ્રાકૃત પ્રલય ક્યારે થાય છે? તો કે વિરાટ જેના એક દિવસમાં ત્રિલોકીનો નાશ થઈ જાય, એવો જે વિરાટ એને 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, એવા 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે વિરાટની આવર્ત પૂર્ણ થાય ત્યારે પ્રધાન પુરુષનો એક દિવસ થાય. એવા 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, 100 વર્ષ જ્યારે પૂર્ણ થાય ત્યારે પ્રધાન પુરુષની આવડતા પૂર્ણ થાય, અને પ્રધાનની આવડતા પૂર્ણ થાય ત્યારે મહાપુરુષનો એક દિવસ થાય, અને મહાપુરુષનો એક દિવસ થતાની સાથે મહાપુરુષથી ઉપજુ કાર્ય માત્રને મહાપુરુષ અને પ્રકૃતિ બંને હંકેલી લે છે. આને કહેવાય પ્રાકૃત પ્રલય. મહારાજ કહે ત્યારબાદ આત્યંતિક પ્રલય, જ્ઞાન પ્રલય, ચોથો પ્રલય. ચોથો પ્રલય એટલે જેને એક દિવસમાં પ્રધાન પુરુષ લીનતાને પામી ગયા એને 30 દિવસનો મહિનો, 12 મહિનાનું વર્ષ, 100 વર્ષ સુધી આવરતા રાખે કોણ? મહાપુરુષ અને પ્રકૃતિ. અને પછી 100 વર્ષ પૂર્ણ થતા એ પ્રકૃતિ અને મહાપુરુષ બંને અક્ષરની અંદર લીનપણાને પામી જાય ત્યારે કશું જ બચવા ન પામે. એ પુરુષોત્તમ નારાયણ મહારાજે અંત્યના 38મા વચનામૃતમાં બતાવ્યું. મહારાજ કે સાંખ્યાદિક શાસ્ત્રનો વિચાર કરતા બહુ સ્પષ્ટ વાત લખાયેલી છે જ કે આત્યંતિક પ્રલય જ્યારે થાય ત્યારે પુરુષોત્તમ નારાયણ એનું ધામ, એના મુક્ત ત્રણ જ રહે છે, બાકીનું બધું જ નાશપણાને પામી જાય છે. એવા જે પુરુષોત્તમ, બરાબર યાદ રહ્યો, એવા જે પુરુષોત્તમ નારાયણ એ જ અત્યારે દયાએ કરી અને તમને સર્વ કોઈને નયન ગોચર વર્તે છે, તમારી સેવાને અંગીકાર કરે છે, તમારે ઉપાસના કરો યોગ્ય છે, એ સર્વે અવતારના અવતારે છે, એ સર્વ કારણના કારણ છે જે તમને મળ્યા છે. આપને કોણ મળ્યો? પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ. પ્રાકૃત પ્રલય થયા પછી આત્યંતિક પ્રલય જ્યારે થાય ત્યારે બધું નાશ પામી જાય છે. એક પુરુષોત્તમ નારાયણ એનું ધામ, એના મુક્તો રહે છે, બાકી બધું લીનપણાને પામી જાય છે, અને આત્યંતિક પ્રલય કહેવાય. આવું જેને જ્ઞાન થાય છે એનું મન પછી કોઈ પદાર્થમાં લોભાતું નથી. એક પુરુષોત્તમ નારાયણ સિવાય ક્યાંય પણ એનું મન રાચતું નથી, અને એક પુરુષોત્તમ નારાયણમાં જ મન જેનું રાચે એને જ જ્ઞાની કહેવાય. એના જ હૃદયમાં જ્ઞાન પ્રલય થયો કહેવાય છે. મહારાજ કે આવો ભક્ત એક છે. એક ભગત કેવો છે? આવો છે કે જેને જ્ઞાન પ્રલય થઈ ચૂક્યો છે આ જગતમાં તો શું, પરંતુ મહાપુરુષ સુધી, પ્રકૃતિ પુરુષ સુધી જેનું મન લોભાતું નથી. અને બીજો પ્રેમી દેખાય છે પણ જગતના જરાક પદાર્થ હારા નબળા થાય અરક્ષોકને પામી જાય. બેમાં શ્રેષ્ઠ કોણ? સંતો હાથ જોડી દીધા. મહારાજ આત્યંતિક પ્રલયમાં પણ જેનું મન ક્ષોભને ન પામે એ જ મારા શ્રેષ્ઠ ભક્ત છે. લેવા સમજાઈ ગઈ? મહારાજે જે પ્રશ્ન કર્યો હતો એનો અર્થ આવો જ નીકળ્યો કે ભલે પ્રીતિ વધારે દેખાતી હોય પણ વિષયમાં મન લેવાઈ જાય છે એ ભક્ત ગૌણ છે. પ્રીતિ ભલે કદાચ ઓછી વધતી દેખાતી હોય પરંતુ જ્ઞાન પ્રલય કરીને બધું જેને નાશ કરી નાખ્યું, જેનું મન ભગવાન સિવાય ક્યાંય લાગતું નથી, એ ભક્ત શ્રેષ્ઠ છે. અને આવો જે ભક્ત છે, બહુ સરસ વાત બતાવી, એને પછી જગતની કોઈ ઉપાધિ વળગતી નથી, અને જો કોઈ કાળે દેહ ધરે તો જેમ ભગવાન સ્વતંત્ર થકા દેહ ધરે છે તેમ તે પણ સ્વતંત્ર થકા દેહને ધરે છે. આવો જે ભક્ત છે એ મુક્ત કક્ષાને પામી જાય. માનો મારાના ધામમાં જતો રહે પછી આ બ્રહ્માંડમાં આવતો જ નથી, પણ કદાચ આવે તો માયાને આધીન બનીને આવતો નથી. યાદ રાખજો, ભગવાનની આજ્ઞા કરીને સ્વતંત્ર થકો આ પૃથ્વી પર આવે છે. આ પૃથ્વી પર ભગવાનના ભક્તો બધા આવ્યા છે. ભગવાન પોતે પધાર્યા છે, મહાપુરુષો આવે છે, અને સામાન્ય જીવ પણ આવે છે. હું ઘણી વાર કહું છું આ પૃથ્વી પર આવે છે બધાએ, અને જ્યારે આવે ને ત્યારે બધાએ માયાના ગુણને ગ્રહણ કરે છે, જીવે ગ્રહણ કરે છે, મહાપુરુષે ગ્રહણ કરે છે, અને સ્વયં ભગવાન પણ માયાના ગુણને ગ્રહણ કરે છે. એટલે તો શરીર હાજુ થાય, માંદો થાય વગેરે આવે છે ને, પણ તેમ છતાં બધામાં અંતર ખૂબ છે. જીવ છે પરવશ થકો આવે છે, મુક્ત આજ્ઞા કરીને આવે છે, પરમેશ્વર પોતાની ઈચ્છા કરીને આવે છે. આવ્યા બધા જ, પરંતુ જન્મ મરણનું દુઃખ સામાન્ય જીવાત્માને થાય છે, મહાપુરુષો અને પરમેશ્વરને જન્મનો દુઃખની વાત હોતી નથી. દાખલા તરીકે જેમ જેલની અંદર કેદી જાય અને જેલરે જાય, જાય ને હે, જેલમાં બધાય જાય, પણ કેદી જેલમાં જાય અને જેલર જેલમાં જાય એમાં બહુ મોટો ફરક હોય છે. કેદી ધ્રુજતો ધ્રુજતો જેલમાં જાય અને જેલર બટાજટી બોલાવતો જેલમાં જાય. એમાં મૃત્યુલોકની અંદર આવી માયાના ગુરુને સામાન્ય જીવાત્માએ ગ્રહણ કરે, મહાપુરુષોને પરમેશ્વરે ગ્રહણ કરે, પણ સામાન્ય જીવાત્મા કેદીની માફક ગ્રહણ કરે છે. જ્યારે પરમેશ્વર અને મહાપુરુષો તો જલનની જગ્યાએ છે. આ પૃથ્વી પર આવે છે તો માયાના આધીન બનીને આવતા નથી, સ્વતંત્ર થકા અનંત આત્માનું શ્રેય કરવા માટે આવે છે, અને અનંત આત્માનું શ્રેય કરી અને પાછા સ્વતંત્ર ઈચ્છાથી આ લોકની અંદરથી વિદાય લે છે. સામાન્ય જીવાત્મા માયાના આધીન બનીને આવે છે, માયાને આધીન બનીને જાય છે. જ્યારે મહાપુરુષો અને પરમેશ્વર સ્વતંત્ર થકા પૃથ્વી પર આવે છે, સ્વતંત્ર થકા આ લોકની અંદરથી વિદાય લે છે. પણ કાળ ને માયા તેને આધીન થકો દેહને નથી ધરતો, માટે બ્રહ્મરૂપ થઈને જે પરમેશ્વરને ભજે તે જ શ્રેષ્ઠ છે. આમાં ભક્ત ત્રીજી વાત, સામાન્ય જીવાત્મા છે, માયાને આધીન બનીને આવ્યો, માયાને આધીન બનીને જતું રહેવાનું, તો એને ઈજ કર્મ રહેવાનો, એમાં કોઈ ફેરફાર નહીં થાય. તો ગોપાલ સ્વામીની વાતમાં સ્વામીને એક બહુ સરસ પ્રશ્ન કર્યો, સ્વામી અનાદિ મુક્ત જેવો સામાન્ય જીવાત્મા થાય કે ન થાય? કેટલો સરસ પ્રશ્ન છે સ્વામી. કે થાય, સમજો, થાય. સ્વામી કે પોતે સાવધાન બની જાય, ખરેખર ભગવાનના સંતો ભક્તો મળે, શાસન બતાવેલી મર્યાદા રહે એ પ્રમાણ રહે, અને પુરુષોત્તમ જ્ઞાનની સર્વોપરી નિષ્ઠા દ્રઢ કરે, તો સામાન્ય જીવાત્મા પણ અનાદિના મુક્ત જેવો મુક્ત બની જાય, પછી એ પણ સ્વયં સ્વતંત્ર બની જાય. એ બહુ પ્રસિદ્ધ પ્રસંગ તમને બતાવું. ઈચ્છારામજી મહારાજે ધામમાં સીધાવ્યા, પછી કેલાના કિનારે એમનો અગ્નિ સંસ્કાર ચાલતો હોય એ વખતે એક બાજુ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી વગેરે સંતો બેઠા હોય, મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને કાંઈક કાનમાં કહેતા હોય, અને એ મહારાજ સાંભળી ગયા, અને સાંભળતાની સાથે મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું, સ્વામી તમે શું સ્વામીના યોગીરાજના કાનમાં શું કહો છો, જે કહેવો અમને કોને? ત્યારે મુક્તાનંદ સ્વામી કે મહારાજ, હું ગોપાળાનંદ સ્વામીને એ કહું છું કે ગઈકાલે મહારાજે લાડુબા અને જીવબાની આગળ બહુ સરસ વાત કાંઈક કરી હતી, એવું મને સાંભળવા મળ્યું છે. તો મહારાજે શું વાત કરી હતી, લાડુબા અને જીવબાએ શું પ્રશ્ન કર્યો, મહારાજ એનું કેવી રીતે ઉત્તર આપ્યો, શું વાત કરી હતી, તે મારાને પૂછો ને તો આપણને લાભ મળે, એમ સ્વામીને હું કહું છું. ત્યારે મહારાજ કે સાંભળો, કાલે જે પ્રશ્ન ઉત્તરી થાય એમાં તો એવા પ્રશ્ન પૂછનાર મુક્ત જ હોવા જોઈએ, મુક્ત સિવાય એવો કોઈ પ્રશ્ન પૂછી ન શકે, અને ઉત્તર પુરુષોત્તમ નારાયણ જ આપી શકે, પુરુષોત્તમ નારાયણ સિવાય બીજાથી ઉત્તર પણ થાય નહીં, પણ તમ થકી અમારા માટે કોણ અધિક છે, માટે લાવો અમે તમને કહીએ. એમ કહીને મહારાજ કે સાંભળો, કાલે લાડુબા અને જીવબા અમને પ્રશ્ન કર્યો તો મહારાજ, મુક્ત પુરુષ બધ થાય કે ન થાય, અને બધ હોય એ મુક્ત થાય કે ન થાય, એવો પ્રશ્ન અમને પૂછ્યો હતો. તો મહારાજ આપે શું ઉત્તર આપ્યો? મહારાજ કે હા, અમે ઉત્તર આપ્યો, મુક્ત પણ બધ થઈ જાય છે, અને બધ પણ મુક્ત થઈ શકે છે. મહારાજે કેમ સંવિત બને? ત્યારે મહારાજ કે સાંભળો, અક્ષરધામનો મુક્ત હોય અને પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી પૃથ્વી પર અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, પણ આ લોકનું નામ મૃત્યુલોક છે, ગુંદરીય લોક છે. કેવું નામ છે? ગુંદરીય લોક, ભલભલાન ચોટાડી દે. મારે કે અક્ષરધામમાંથી મુક્ત પૃથ્વી પર આવ્યો હોય, અનંત આત્માને તારવા માટે આવ્યો હોય, પણ જેને બહુ વિષયનો જોગ થાય, અતિ નબળો જોગ થાય, અતિ માનસાનાદિક પ્રાપ્ત થાય, અને પોતે જો ગાફલાએ રાખે તો અનંત આત્માને તારવા માટે આવેલો મુક્ત પુરુષ પણ બદ્ધ સ્થિતિને પામી જાય, પાછો અક્ષરધામમાં જઈ શકે નહીં. અને મહારાજ કે હા, બદ્ધ આત્મા હોય પણ પોતે સાવધાન બની જાય અને ખરેખરો સંગ મળી જાય અને પોતે દાખલો કરે અને સતત મહેનત કરે, બદ્ધ આત્મા પણ મુક્ત સ્થિતિને પામી જાય છે. એટલે વાત અહીંયા આપણે એ જોવાની કે જે મુક્ત છે કે પરમેશ્વર, એ તો સ્વતંત્ર થકા આવે છે અને સ્વતંત્ર થકા જાય છે. સામાન્ય જીવાતમાં પરતંત્ર થકો આ પૃથ્વી પર આવે છે, પણ સાવધાન જો બને તો જવાનો ટાઈમ થાય ત્યારે એ પણ પોતે સ્વતંત્ર થકો જઈ શકે છે. કેમ આવવું પૃથ્વી પર, એમાં એ પરવશ છે, પણ કેમ જવું એમાં પોતે સ્વતંત્ર થઈ શકે છે. માટે શિબિરમાંથી ભગવાનના ભક્તો, આપણે પૃથ્વી પર આવવાનું થયું એ તો પરવશ થકા થયું, પણ જવાનું આપણે નક્કી કરવા માટે આ દાખલો છે. સમજે તમને? શેના માટે દાખલો છે આ શિબિરનો? જવાનું નક્કી કરવા માટે કે જ્યારે અંત સમૂહ આવે ત્યારે સ્વતંત્ર થકા દેહને છોડીએ માયા ફરકી ન શકે, અને સ્વયં પુરુષોત્તમ નારાયણ અનંત મુક્તોની સાથે વિમાન લઈને તેડવા માટે આવ્યા હોય, અને પુરુષોત્તમ નારાયણ સ્વયં પોતે એમ કે હાલ ભગત, હાલ હું તને અક્ષરધામમાંથી તેડવા માટે આવ્યો છું, તારા માટે અનંત મુક્તોને સાથે લાવીને ધક્કો ખાધો માટે થા તૈયાર, અને દેહને છોડીને મારા સુધી પહોંચી શકાય એટલા માટે આ શિબિર છે. અને ભક્તો થઈ શકે છે, થઈ શકે છે, અને થઈ શકે છે. અને આ વાર્તા છે તે જે પરમેશ્વરનો અનન્ય ભક્ત છે અને એકાંતિક ભક્તના લક્ષણયુક્ત છે તેને જ સમજાય છે, બીજાને સમજાતી નથી. એવી રીતે મહારાજે અમદાવાદનું બીજું વચનામૃત બતાવ્યું. ત્રીજું અને ચોથું વચનામૃત આપણે આવતીકાલે સવારમાં સમજશું, કારણ કે બપોર પછી આપણા વિભાગમાં શું આવે છે, સ્વામીની વાતો આવે છે. કારણ કે સ્વામી હારે રહે ને તો આપણને બળ બહુ મળતું રહે, વચનામૃત સમજાવવામાં, સમજવામાં અને સમજાવવામાં સરળતા રહેશે. માટે બપોર પછીની કથામાં આપણે સ્વામીની વાતો આવશે અને પુરુષોત્તમ પ્રકાશભાઈ સ્વામીની વાતો આવતીકાલે ફરીને આપણે ત્રીજું અને ચોથું વચનામૃત સમજવા માટે પ્રયાસ કરશું. એ શબ્દોની સાથે આજની કથાને વિરામ. બોલો સહજાનંદ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનની.